તારીખ 17/6/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 24-27 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 7.
આવે ભાવ કેવો હશે તે સમજાવવા માટે સત્સમાગમ ઉપર જ્ઞાનનો ભાર મૂકે છે. જેમાંથી સતની ગંધ આવે તે સત્સમાગમ છે. એમાંથી સત સ્વરૂપ આત્માની ગંધ આવે, ગંધ આવે એટલે શું? એ ભાવનો અનુસાર આવે જેમાં, જેમાં આત્મભાવ વ્યક્ત થાય એવો પ્રકાર આવે એના સંગમાં જવું, એનો સમાગમ.
એના બદલે એને એમ લાગે મારે ઘણું બાકી છે, એમ લાગવાનું છે.
કે મારે હજે ઘણી ઘણું બાકી છે, ત્યાં રિયંત દશાના અનંત ચતુષ્ટય અને ત્યાં મારા ચતુષ્ટયની અનંતમાં ભાગે સ્થિતિ એ રીતે લાગે. બીજો પ્રશ્ન મૂકો છો, સમજાય નહીં ત્યાં લગી શું કરવું? ઉત્તર, કે સાચું સમજાય ખોટું ઊભો ન રહે, ન સમજાય ત્યાં સુધી સમજવાનો પ્રયત્ન કરવો, અને જ્યાં સુધી જયારે સાચું સમજાશે ત્યારે ખોટી સમજણ નહીં ચાલી જવાની. એના ઉપર એક દ્રષ્ટાંત છે, બે ઝવેરી મિત્રો હતા. એક ઝવેરાતનો વેપારી પોતાના નાના પુત્રને, કે નાની ઉંમરના પુત્રને મૂકીને મરી ગયો. પાછળથી પૈસાની તાણ પડી. તેની માતાએ ત્રણ રત્નો વટાવવા માટે પુત્રને, તેના મિત્રને, તેના પિતાના મિત્રની પેઢી ઉપર મૂક્યો. તે જુવાન પુત્ર તેની દુકાને ગયો. ઝવેરીએ હીરા જોઈને વિચક્ષણતા વાપરી કે આ હીરા તો તદ્દન કાચના એટલે ખોટા છે, પણ જો અત્યારે આને કહીશ તો એ મૂંઝાશે. ત્યારે મારા બાપ કાંઈ મૂકી ગયો નથી, મને એમ કીધું કે ઝવેરાત મૂકી ગયો છે, આ તો હાલ કાચના કરતા મૂકી ગયો. તેથી કહ્યું કે ભાઈ, આ હીરા હાલ બતાવવાની તારે જરૂર નથી, બહુ કિંમતી ચીજ છે, હમણાં રાખી મૂક, આપણે બતાવવા નથી. તું હમણાં મારી દુકાન ઉપર બેસતો થા, એમ કીધું એને પૈસાની જરૂર છે, એટલે એને ઝવેરાત વટાવવાનો વિચાર આવ્યો છે, તો એને પૈસાની જરૂર છે ને, એ દુકાને બેસતો થા, અને આપણા ધંધાની કળા શીખતો મીરા પારકતા શીખ, અને તારે ખરેખ જોગા પૈસા હું તને આપીશ, એટલે તારે હમણાં કાંઈ ઉપાધિ નહીં. જ્યારે બે વર્ષ થયા અને હીરાનો પાર તૂટ્યો, ત્યારે તેના બાપાના મિત્રે આજ્ઞા કરી કે જો તારા ત્રણ હીરા લઈ આવ. પેલા એ ઘેર જઈને પેટી ઉઘાડીને પોતાના માને કિંમતી રત્નો હાથમાં લઈને જોયા, તો કાચના ખોટા લાગવાથી તરત જ બહાર જઈને ફેંકી દીધા. જો નહીં તારા પૈસા આપો, આને મારે બતાવવા છે. તમે નકામી છે, દુકાન ઉપર આવ્યો ત્યારે પૂછું, કા ભાઈ હીરા લાવ્યો? તો કે ના જઈ, તો તદ્દન ખોટા હતા, તમે મને પહેલેથી કેમ ન કીધું? ત્યારે ઝવેરીએ સમજણ પાડી કે તે કારણે તેને શંકા પડવાનો સંભવ હતો કે રખેને આ જૂઠું બોલીને મારા સાચા હીરા મોટી કિંમતના હીરા ઓછી કિંમતમાં પડાવી લેવા માગે છે, એને શંકા જાય, અથવા તારી ધીરજ ખૂટી જાય કે અરે મારી પાસે કાંઈ નથી, એમ ખૂટી શ્રદ્ધા વાળો જો શ્રી ગુરુ પાસે વિનય શીખવા આવે તો તેને પાછો કાઢી ન મૂકે. ખૂટી શ્રદ્ધા વાળો શ્રી ગુરુ પાસે શીખવાડે તમે પાછો કાઢી ન મૂકે, એને અરજથી છે કે ભાઈ તમે અભ્યાસ કરો, તમે સત્સમાગમ કરો, એટલે ખોટું શું ને સાચું શું તે તમને સમજાઈ જતા ખોટાનો આદર તમને રહેશે એમ ન કહે. તમે અહીંયા નહીં જતા, તમારા માણસ ભાઈ ન જતા, ફલાને ન જતા, તમારા મંદિર ન જતા, આમ ન કરતા, ત્યાં એમ ન કહે, એટલે તમે સાચું ખોટું સમજતા શીખો ને, અમારે કહેવું પડશે કે ક્યાં તમારે શું કરવું ને શું ન કરવું તમને સમજાઈ દેશે. પેલા ઝવેરીના છોકરાને પોતાની મૂર્ખાઈ ઉપર હસવું આવ્યું. તેને સમ્યક જ્ઞાન થયા પછી ગયા કાળમાં કાળા પેર કર્યા હતા એવી ભૂલ ઉપર હસવું આવ્યું કે કાચને મણીની જેમ બાહ્ય વસ્તુના નિમિત્તે મેં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સામિક ચારિત્ર રૂપ રત્નો માન્યા હતા, અને ખોટામાં અથાયો હતો, ખોટા ધર્મમાં રસ લીધો, અર્પણતા કરી, સાચું માનીને ભોગ આપ્યો, ખોટામાં ચડી ગયો હતો, ભરખાતો હતો ત્યાં. સાચું સમજતા જ્ઞાની ખોટાનો આદર. અહીં જ્ઞાનીને એમ કહેવું છે કે જે જેવો એમ માને છે કે આપણા કુળ ધર્મના દેવ છે, એટલે એના પુણ્યના વર્ણનથી મને લાભ થશે, ભગવાનની સ્તુતિ કરીશ એટલે મને લાભ થશે એમ માનીને ભાઈ દેહાદે સમસરણ આદિનું મહાત્મા કર્યા કરે છે અને તેને ધર્મ માને છે. તેને અંતરંગ સ્વરૂપની ખબર નથી. આ તો ભગવાનના ને ભગવાનના પુણ્યના ઠાકને સ્તુતિ કરવાની ના પાડી છે. પછી બીજા દેવના તો સવાલ જ પછી રહેતો. અત્યારે તો વિકરા આવી રીતે દુઃખ ભાંગ્યા ને તમે આવી રીતે સુખી કરી દીધા ને આ તો વિતરાગ ના પુણ્ય ની ના પાડે છે. કેટલો બધો ફેરફાર થઈ ગયો છે. એવા મતાર સમય ઊંધો ન્યાય બેઠો છે એટલે જ્યાં ત્યાં બધું ઊંધું જ ખતર છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પ્રશ્ન છે કે અમને પુણ્યની મીઠાશ છે એમ તમને ક્યાંથી ખબર પડી? અમે તો જાણીએ છીએ કે પુણ્યનું કારણ જુદું છે અને મોક્ષનું કારણ જુદું છે, છતાં તમે શા આધારે એમ કહો છો કે હજી અમને પુણ્યની મીઠાશ છે? શું પ્રશ્ન ઉઠાવ્યો? અમે તો શાસ્ત્રો માહિત્યા છે, બધું સમજ્યા છીએ, હવે અમને કઈ પુણ્યની મીઠાશ હોય એવું તમે કેવી રીતે કહો છો? એનો જવાબ એ છે કે અતિન્દ્રિય બહેર જ્ઞાનાનંદ સ્વભાવના સુખને પુણ્યના પરાધીન સુખ સુખ સાથે સરખાયા, કે ઇન્દ્રના અને સ્વર્ગના સુખથી મોક્ષનો સુખ અને ઋણો સરખાવે છે લોકો. વચ્ચે સરખામણીમાં એની વાત શું કરવા લાવે છો? સ્વર્ગની ઇન્દ્ર ની વાતો કેમ લેવા તું
વિચાર?
એ તો જાત જ ફેર છે, એની સરખામણી થાય એવું તારી ભાષામાં ભાવ એવો આવે છે કારણ કે વિકારી પ્રકૃતિની પરાધીનતા રૂપ અહીંયા વિકારી પ્રકૃતિની પરાધીનતા રૂપ પુણ્યનો જળ રસ એટલે સાતારસ તેનો ગુણાકાર અનંત ગુણો કરીને શુદ્ધાત્માની જાત સાથે
સરખાવે છે.
વિકારી રસનો ગુણાકાર કરીને મોક્ષના સુખ સાથે સરખાવે છે, સાતાનો ગુણાકાર કરીને મોક્ષના સુખ પાસે લઈ જાય છે. એવી ગણતરી ખોટી છે. દરિયા ટૂંકા પડે છે, ત્યાં તો દરિયા ની નીચે તળિયા છે. આ આનંદ ના દરિયા ને
તળિયા
વગર ના દરિયા છે. એક ઘેર ના બિંદુ ને અનંત ગુણો કરી તેની સરખામણી અમૃત ની તુલના કરવી તેના જેવી વાત છે. ઝેર ની સરખામણી અમૃત સાથે કરવી એમ જગત ના સુખ ની સરખામણી આત્મા ના સુખ ની સાથે કરવી, એવી જ રીતે રાગ ની સરખામણી ધર્મ ની સાથે કરવી. મેં આટલો રાગ કર્યો, મેં આટલું કર્યું, કઈક ધર્મ એમાં થશે, હવે કઈક એમાં ધર્મ થશે. એ ઝેર ની સરખામણી અમૃત સાથે કરવાની વાત છે. એ જળ ની જાત પુણ્ય એ જળની જાત, સાતાનો પરાધીન યોગ તેની જાતને અતિન્દ્રિય આત્માના નિરાતુર સ્વાધીન આનંદ સાથે મેળવે તે ઝેર અને અમૃતનો સમન્વય કરે છે. એમ જે શ્રી જીનના દેહ અને સમવસરણનું જે માત્મ કરે છે તે વિતરાગનું સ્વરૂપ અને સુખ તેનાથી અનુગુણ તે જાતનું માને છે, માટે તેને શુદ્ધ આત્મ સ્વરૂપની જાત કેવી હોય તેની ખબર નથી. આત્મ સ્વરૂપ ની જાત કેવી હોય તેની
દ્રષ્ટિમાં
સ્વરૂપ છે તે વિતરાગ ની દ્રષ્ટિ અને સુખ તેનાથી અનુગુણ કરી જાત માને છે. તેની દ્રષ્ટિમાં વિતરાગ નું સ્વરૂપ અને સુખ તેનાથી અનુગણું છે તે જાતનું માને છે. એમાં દ્રષ્ટિ અગિયાર ગયો તો બહુ બીજો ફેર નથી, બધો તમને માને છે. અમારા અંતરંગ ના ભાવ નથી, પણ અજ્ઞાન અને અજાણ પણ એ કઈ ગચાળ નથી. અમારા ભાવ એવા નથી, એને ખબર નથી એનું અજ્ઞાન છે, એ કઈ એનો ગચાળ બરાબર સ્વરૂપ સમજવું નથી. પોતાથી રોગ ન ટળે તો વૈદ પાસે જવું પડે છે, તેમ પોતાના પલાખામાં ધારણામાં ક્યાં ભૂલ છે, ત્યાં તે જ્યાં લગી જે જાણતો નથી ત્યાં લગી આગળ વધી શકે નહીં. પોતાની ભૂલની પોતાને ખબર ન પડે તો કેવી રીતે આગળ વધે? સાચું સમજવાનો કામી હોય તેને આગ્રહ હોય નહીં, કેમ કે એ તો જિજ્ઞાસામાં ઉભો છે. આગ્રહ કેમ રાખે? મારો સાચો એવો આગ્રહ એ રાખે ને, એ જિજ્ઞાસામાં રહે છે, તેને આગ્રહ હોય નહીં. સત્સમાગમ વડે જેને વિતરાગ દેવનું સ્વરૂપ જાણ્યું છે તેને આત્માની હા આવે. વિતરાગ દેવનું સ્વરૂપ જાણ્યું છે તેને આત્મ સ્વરૂપની આત્માની અંદરથી હા આવે. રાગ આદિ વિકલ્પને પર છે એમ જાણ્યા પછી તેને પર નિમિત્તની અપેક્ષા સાથે સરખાવવાનો ભાવ થાય છે. શૂનિના સુખ સાથે આત્માના ગુણની સરખામણી કરવાનો ભાવ નહીં આવે. હવે મતાર્થીના લક્ષણમાં આવશે કે મતાર્થી જીવે તો સદગુરુનો સમાગમ દ્રઢ કર્યો છે. મતાર્થી જીવને મુખ્ય એ લક્ષણ છે કે અજ્ઞાનીને જ્ઞાની માને છે, અસદગુરુને સદગુરુ માને છે. એટલે ગુરુની ઓળખમાં એની ભૂલ થઈ છે, તેથી સાચા દેવ પણ એને ઓળખતા નથી, એની ઓળખમાં પણ એની ભૂલ થવાની છે. સાચા દેવની ઓળખ નથી એટલે પ્રત્યક્ષ સદગુરુનો યોગ બને તો પણ તે સતનો વિરોધ કરશે. સાચા ગુરુની સાચી ઓળખાણ નથી એટલે શું થશે કે સાચો યોગ થશે તો પણ એ વિરોધ કરશે કે આવું ન હોય, આમ ન હોય, આમ ખબર પડતી નથી, આ બરાબર કરતા નથી, આ ઊંધે રસ્તે ચડાવે છે એમ જ કહેશે. અને કુંગુરુ પાસે પોતાનો આગ્રહ દ્રઢ કરવા જશે. પોતાની દ્રષ્ટિમાં શું રૂચે છે, કઈ બાજુનું વલણ રહે છે તે જાણવાનો ઉપયોગ રહેવો જોઈએ. ઉપયોગ એટલે અહીંયા દરકાર રહેવી જોઈએ, સાવધાની એને હોવી જોઈએ. પોતાની ભૂલ ક્યાં થાય છે તે જોવા ઊભો રહે તો ભૂલ ન કરે. ભૂલનો એને દરકાર હોય શોધવાની તો ભૂલથી છૂટાય, પણ ભૂલ ક્યાં થાય છે એ જોવાનું લક્ષ્ય જ ન હોય તો એમને ડર્યો રહેશે. આત્મહિતનું ભાન નથી, આત્માનું તો ભાન નથી, પણ હિત કામ કેમ થાય એનું પણ જેને ભાન નથી, એવા મતાર્થીના લક્ષણ કહેવાય છે. આ પ્રકરણ એ મતાર્થીનું ચાલે છે એમ કે કથાઓમાં. હજી જ્યાં સુધી આત્માર્થીના લક્ષણ શરૂ નહીં કરે ત્યાં સુધી બધી મતાર્થીની વાત આવે. પણ જેને ખોટાની પકડ છે તેને સત સમજવાનો અવકાશ નથી. 24-25 ગાથા કહેવામાં શ્રદ્ધા અને જ્ઞાનની ભૂલ કઈ છે? અસત સમાગમે આ જે બંને ગાથા કહી 24 અને 25 ગાથા, તેમાં શ્રદ્ધા અને જ્ઞાનની ભૂલ કઈ છે? અસત સમાગમે જેને ગુરુની ઓળખાણમાં ભૂલ છે તેને સદદેવ ધર્મ અને વ્રતમાં પણ ભૂલ એનો હોય જ, એને એ ભૂલ વગેરેના હોય જ નહીં, એમાં ગડબડ ક્યાંય ને ક્યાંય થાય જ નહીં. હવે 26મી ગાથા કહે કે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે. ત્યાં અસદગુરુ પાસે એટલા માટે જાય છે કે એને ત્યાં માન મળે છે, માન મળે છે ને પોતાનું માન સચવાય છે માટે ત્યાં જાય છે. એ મતારપણા નું લખાણ છે. હવે હું ક્યાંથી કહી પછી બીજું છે એમાં અંબાલાલભાઈ જે અર્થ કર્યો છે એ છે પ્રત્યક્ષ સદગુરુ નો ક્યારે યોગ મળે તો દુરાગ્રહ આદિ છેદક જ્ઞાની વાણી સાંભળીને સદગુરુની વાણી તો દુરાગ્રહ ની છેદક છે એવી વાણી સાંભળીને પણ તેનાથી અવળી રીતે ચાલે એમાંથી ઊંધું ખતવે અર્થાત હિતકારી વાણીને ગ્રહણ કરે
નહીં
અને પોતે ખરેખરો દ્રઢ મનુષ્ય શું છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે તમે ઘણા ધર્મી છો, તમે ઘણું સમજો છો, તમે ઘણી અર્પણતા કરો છો, તમારામાં ઘણી ભાવના છે એમ કરીને એને માન મળે છે. તો એનું માન દ્રઢ કરવાને અર્થે અને એવું માન મેળવવાને અર્થે અસદગુરુ સમીપ જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દ્રઢપણો જણાવે. તો હવે તમે કહો એમ, તમે કહો તો જે જો કરવા અમે તૈયાર છે, એમ વધારે વખાણ કરે એમાં વધારે અર્પણતા કરે. ગુરુદેવનું પ્રવચન છે એના ઉપર કે આમાં કુદૃષ્ટિ અને અસદગુરુની દ્રઢતા વિશે કહે છે. જેમ મોક્ષનો માર્ગ સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છે તેનાથી ઊંધો માર્ગ કુગાન કુજ્ઞાન કુશ્રદ્ધાને શુભ રાગ ને ધર્મ માને જીવો રાગાદીમાં રોકાય છે. વળી ઘણા કહે છે કે અમારું માનેલું સાચું છે. મતારથી જીવને પ્રત્યક્ષ સદગુરુનો ક્યારેક યોગ મળે અને દુરાગ્રહ છેદક અવિરોધક વાણી મળે સાંભળવા મળે એ શબ્દ અવિરોધક વાણી દુરાગ્રહ છેદક અને અવિરોધક વાણી સાંભળવા મળે છતાં તેનાથી અવળી રીતે ચાલે આ અસરળતા મોટી છે. વાત એના આત્માના હિતની આવે અને ચાલે અવળો ઊંધી દ્રષ્ટિવાનનું એવું લક્ષણ છે કે સાચું સાંભળે તેનાથી ઊંધાય કરે ન કરે તો તે ઊંધી દ્રષ્ટિવાન નહીં. સાંભળે સાચું અને ચાલે
બધું લાગુ પડે.
સુરવે કહ્યું કે જે જીંદે પ્રમાણને તે મતાર્થીઓ નવ તત્વ અને હિત હિત સમજે નહીં. દેહના પ્રમાણથી આત્માનું પ્રમાણ માપે ને સરખાવે છે તે અવિકારી ચિદગન સાથે જળને સરખાવે છે. જેનું વીર્ય ઊંધું છે, દ્રષ્ટિ ઊંધી છે, તેને મુમુક્ષુ પુરુષાર્થનો યોગ બને છતાં ઊંધી દ્રષ્ટિ વાળો ઊંધો અર્થ કરે ઊંધી લઈ જાય. અંદરમાં નકાર ન કરે તો તે ઊંધો ન કહેવાય એને એનો નકાર આવે. આવી વાત હોય નહીં, આવું હોય નહીં, આવું હોય નહીં. જેની દ્રષ્ટિ અવિકારી આત્માથી વિપરીત છે તેને સતની વાણી અણગોથી થઈ પડશે, એને ગમશે નહીં. એને વાણી જ નહીં ગમે, અરુચિથી વિશે સાંભળતા સાંભળતા. જ્ઞાન ધર્માત્મા જ્ઞાની હોય, સમાધિ મરણનું તાણું હોય, ધર્માત્મા જ્ઞાની હોય એને સમાધિ મરણનું તાણું હોય તે વખતે કદી વ્યાધિથી આર્ત ધ્યાન અને અસ્થિરતા થાય, પણ કોઈ બીજો જ્ઞાની આવીને પુરુષાર્થની વાત કરે કે તરત જ તેનું ઉમેર જોરથી ફાટીને પુરુષાર્થ ઉપાડીને પોતાના ભાવ ઉત્કૃષ્ટ અથવા સર્વા કરી દે. આત્માર્થી હોય જ્ઞાની હોય તો સવળું પકડે. મિથ્યા દ્રષ્ટિવાળો સાચી પ્રરૂપણા અને સાચો ન્યાય સાંભળે ત્યાં કુતર્ક અને તેનો વિરોધ કર્યા વિના એમાંથી કુતર્ક કાઢે. એ સવળામાંથી અવળું કાઢવું કુતર્ક એટલે સવળી વાતમાંથી અવળું કાઢવું એ બધો કુતર્ક છે. અને એ કુતર્ક છે એ બધા મતાર્થીના લક્ષણ છે. આમ છે ત્યાંથી ક્યાં પકડવો પોતાને એમ કહે છે. વાત સિદ્ધિ સાદી આત્માના હિતની ચાલી જતી હોય, એકદમ આત્માનો આશ્રય કરવા માટે જોરથી વાત આવતી હોય અધ્યાત્મને ત્યાં અંદરથી કુતર્ક કાઢે. તો પછી આનું શું નાનું શું ભાઈ કહેવા માંગે છે એ મતાર્થીના લક્ષણ છે. કેમ કે એને જે મત નક્કી કર્યો છે ને એ પ્રમાણે આવતો નથી. પોતાના મતથી વિરુદ્ધ આવે છે એટલે એને જ તર્ક ઉઠે છે. એમ તો નથી ઉઠતો એ મતાર્થીપણાનું લક્ષણ છે. એવું સુખની વાત કરી છે. સાચી પ્રરૂપણા ને સાચો ન્યાય મળે ત્યાં કુતર્ક અને તેનો વિરોધ કર્યા વિના રહે, અને ઉન્માર્ગ પ્રરૂપ ખોટા ગુરુ હોય તેની પાસે જઈને પોતાની અસત વાતને દ્રઢ કરે કે તમે સાચા છો, થોડા ત્યાં જઈને અનુમોદન કરે. બહુ બહુ સરસ, આપનું બહુ સરસ, અમને તો આવી જ વાતો ગમે, અમને તો અહીંયા જ આવવું ગમે. બીજા આમ કહે છે કે તે ખોટું છે, કહે કે આપણે એવા દ્રઢ છીએ કે દેવને ડગેલા પણ એવી રીતે દ્રઢતા મજબૂત કરે. તો પછી બીજાનો સૌ ભાગ આપણા વિરોધી ગમે તેમ કહે, પણ આપણે કેમ ડગીએ? શાસ્ત્રમાં સશ્રદ્ધાથી ન ડગવાની વાત આવે છે, તેને બદલે ઊંધાઈથી ન ડગીએ એમ કહે છે. તેમ ક્યાં લઈ જાય છે? શાસ્ત્રમાં દ્રઢતાની વાત આવે તો એ ઊંધાઈની દ્રઢતા કરે છે. સતની નિંદા કરે અને જ્યાં પોતાનો સ્વસંગ માનાર છે પોસાય ત્યાં અસક્ત માગને કુગુરુઓ પાસે જઈને વાત દ્રઢ કરે. પોતાની વાત જ્યાં દ્રઢ થતી હોય ત્યાં જાય. પોતે ખરેખરો મુમુક્ષ શું છે એનું માન મુખ્યપણે મેળવવાને અર્થે અજ્ઞાનની પુષ્ટિ કરે છે. માન મેળવવા જતા અજ્ઞાનની પુષ્ટિ કરે છે, મિથ્યા શ્રદ્ધાની પુષ્ટિ કરે છે, અને એવા અસદગુરુને પણ પોષણ આપવાનો ભાવ કરે છે. કે જગતમાં અસત નભી રહો એનો અર્થ એ થાય છે કે આ જગતમાં ખોટું નભો, ખોટું અસત નભી રહો, અને સદગુરુ સદધર્મ જગતમાં સત્યનો વિરોધ કરે એમ કરે છે. કે જગતમાં અસત્ય તકો, અસત્ય વધો, અસત્ય નભો, પણ સત્ય નહો, સત્યનો નિષેધ કરે છે.
પોતે તો એમ જ માને છે હું સત્યને નભાવવા માટે.
એટલે તો ગુરુદેવ દયા ખાતા હતા, અરે અરે એને બિચારાને એમ છે ને પણ કે હું આ બરાબર કરું છું, એને તો બિચારાને એમ છે ને એમ કહેતા, એમાં એનો શું વાત કાઢવો, એને સાચું લાગે છે, એમાં એનો શું વાત કાઢવો એમ કે જીવો પોતાનું મહાનિષ્ઠ
કરે છે,
કોઈ જાણીને કરે છે, કોઈ ભૂલથી અજાણ પણ પણ કરે છે. વળી પૂર્વે જીવોને જ્ઞાની પુરુષ નો યોગ થયો, સત્પુરુષ નો યોગ મળ્યો, તે પુણ્યનું કારણ છે. પણ ભાવે ઓળખાણ ન થઈ તો કલ્યાણ નથી. યોગ મળે તો પુણ્યના કારણે મળ્યો, પણ ઓળખાણ ન કરીએ એટલે પોતાનું કલ્યાણ નથી. એનો અર્થ એમ છે કે જો ઓળખાણ કરે તો એને કલ્યાણ થયા વિના, એટલે તો સંકેતનું કારણ લીધું છે. કારણ જેની પ્રત્યક્ષ 19મી ગાથામાં વાત લીધી. બાહ્ય દ્રષ્ટિથી સત્પુરુષના દેહ ને જોયો છે, આત્માને જોયો નથી. આમાં થોડુંક થોડુંક કાઢ્યું છે. બાહ્ય દ્રષ્ટિથી કેટલાક જીવો પુણ્યના યોગે અનંતવાર સર્વજ્ઞ પાસે પણ ગયેલા છે સમવસરણમાં, છતાં કલ્યાણ ન થયું. પુણ્ય પાછળ દુઃખ રહેલું છે, પુણ્યની પાછળ તો દુઃખ રહેલું છે. અહીં તો એમ કહેવું છે કે આ આત્મા પરથી જુદો સહજાનંદી પ્રભુ છે, તેનું અપૂર્વ ભાન ન આવ્યું તો તેણે શું કર્યું? એણે કાંઈ કર્યું નથી, દળી દળીને ઢાંકણીમાં આમ એના ઉપર સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે એ? આવા પ્રશ્નો પ્રાથમિક ભૂમિકામાં જ જિજ્ઞાસુ જીવને ઉત્પન્ન થાય એમ કહેવું છે. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મ જ્ઞાન ના સિદ્ધાંત તત્વો, સિદ્ધાંત તત્વો જાણ્યા એમ નથી અનુભવ્યા એમ કીધું. કે જો આ રીતે પોતાને પોતાના સ્વરૂપની જિજ્ઞાસા ઉત્પન્ન થાય, એનો શાંત ભાવે વિચાર કરે તો એને આત્મજ્ઞાનનો અનુભવ રૂપ આત્મજ્ઞાન થાય અને સિદ્ધાંત બધા અનુભવમાં આવે. હે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો, આ વચન મે હૃદય લખો.
આ મોઢે થઈ ગયું, આ બધું મોઢે થઈ ગયું.
મોઢે કરવાનું નથી પણ અંદર માં
ઉતારવાનું.
મોઢે તો બાર ને બાર રહેશે, મોઢું તો બાર ને બાર રહેશે, અંદર માં ઉતારવાની વાત છે. પોતાના આત્માને લક્ષમાં રાખીને પોતાના પરિણમનમાં કેવી રીતે ઉતરે, આત્માને ઓળખવો, આત્માને ઓળખીને તારવો, એમ કહેવું છે. કેટલો નિવૃત્તિ ભાવ અને શ્રીમદજી નો કેટલો નિવૃત્તિ ભાવ, ગુરુદેવ પ્રશંસા કરે છે. કેટલો નિવૃત્તિ ભાવ, આત્માની રુચિ ને જિજ્ઞાસા કેટલી છે, આ 15 વર્ષે કાવ્ય લખ્યું. સાચી જિજ્ઞાસા વિના સદગુરુ અને સતની ઓળખ ક્યાંથી થાય? નથી થઈ ઓળખાય. એનું કારણ એ છે કે એને સાચી જિજ્ઞાસા જ આવી
નથી.
સમૂહ શરણ માં ગયો તો સાચી જિજ્ઞાસા લઈને ન ગયો, અને સદગુરુ ની પાસે ગયો તો પણ સાચી જિજ્ઞાસા લઈને ન ગયો, એમ કે છે. ઉપર ઉપર થી હાલે, સા ઉપર ઉપર થી ચાલે, ઠીક છે. મહાન ગુરુ છે, આપણા ગુરુ મહાન છે, આપણે એમને એમની પાસે જઈએ, આપણું કાંઈ કલ્યાણ થઈ જશે, આપણું કાંઈ કલ્યાણ થઈ જશે. એમ ઉઘે ઉઘે અનંત વાર જેવો પણ ક્યાંય પત્તો લાગ્યો. સાચી જિજ્ઞાસા વિના સદગુરુ અને સતની ઓળખાણ ક્યાંથી થાય, એમ કે છે. ન જ થાય. આત્મભાવે પ્રત્યક્ષ સદગુરુનો યોગ જેણે કહ્યો નથી, જુઓ શું વાત લીધી. આત્મભાવે પ્રત્યક્ષ સદગુરુનો યોગ જેણે કર્યો નથી, એ ઉપર ઉપરથી કર્યો નથી ને, આત્મભાવે જેણે કર્યો નથી તેને સદગુરુ કદાચ મળ્યા હોય તો પણ ભાવે મળ્યા નથી, દ્રવ્ય મળ્યા. ગુરુદેવ વિહાર કરીને આવે ત્યાં બજારમાંથી સંદેશ નીચે આવે ને, તો દુકાનદાર બધા જોવે આપણા ગામના મહારાજ નીકળ્યા. દ્રવ્ય યોગ તો એની છે, સંયોગ યોગ નથી. મારા ચાલ્યા જાય, બધા ઘણા આવે છે એમને સાંભળો, પણ તારે હું લેવા દેવા, ભાવે કઈ નથી. જાય ખરો સાંભળવા તો એમ ઓળખાણ ન કરે, પેલા શાકવાળા જોવે એના જેવું છે. શાકવાળા જોવે કે શાક માર્કેટ છે ને, શાકવાળા જોવે કે મારા છે, માય જોવે કે આપણા ગુરુ છે, કાંઈ એને એનાથી લાભ થાય નહીં. એટલે જેને જિજ્ઞાસાથી ઓળખા નથી તેને મળ્યા હોય તો પણ ભાવથી તો મળ્યા નથી, અને જેને ભાવે મળ્યા એ પછી દ્રવ્ય ક્ષેત્રથી દૂર જાય તો પણ એ ભાવથી એની એને ગુરુદેવને હૃદયમાં બિરાજમાન કરી દીધા, એ ગુરુજી દૂર જતો જ નથી, એમ કહે છે. એ તો ભાવથી નથી કે બેઠો છે, ગુરુદેવની સમીપ જ છે. જે ન્યાયથી જે વિધિથી કહેવાય છે તે કથનમાં પક્ષપાત નથી, સત્ય કહેવાય છે, પક્ષપાતથી કહેવાતો નથી. અનાદિકાળથી અસતનો આશ્રય કરનાર સતનો નકાર કરે, અસતનો આશ્રય કરે તે સતનો નકાર કરે. મતારથી ઊંધી દ્રષ્ટિવાળો ખોટી દલીલનો આગ્રહ કરશે, કુતર્ક કરીને એનો આગ્રહ કરશે, પોતાનો મત કહેશે કે તમે આ વાતને માનો કારણ કે અમારું સાચું, એ આગ્રહ કરશે. અમે કહીએ એમ માનો તમે, અમારું સાચું છે અમે કહીએ એમ તમે
માનો.
નિમિત્ત વિના આગળ વધાય નહીં, શું કે છે. માટે પ્રથમ નિમિત્ત જોઈએ. આત્મજ્ઞાન તો કેવળ જ્ઞાન થશે. વર્તમાનમાં આત્મજ્ઞાનની વાત કરનારા ખોટા લાગે છે, માટે આપણું સાચું છે. આવી રીતે પોતે ને પોતે પોતાની રીતે પોતાનું સાચું ખોટું નક્કી કરી લઈએ છે, એમ સતનો નકાર એટલે અસતનો આકાર થયો. એવા જેવો અસદગુરુના વખાણ કરે અને પોતાની દ્રષ્ટિને અનુકૂળ ટોળામાં જઈને ભળી જાય, બધા એના જેવા જ હોય એને 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 સરખે સરખા એવા ટોળામાં જઈને ભળી જાય અને કહે કે વાહ વાહ આપણે શ્રદ્ધા કેટલી દ્રઢ છે. એ મહારાજ તો મને રોજ સામા મળે છે પણ હું તેમને હાથે જોડતો નથી. મારા પરિવાર રોજ મને હામા મળે છે, હું ક્યાંય સામે હાથ જોડતો નથી. વગેરે વાતોથી પોતાની ખોટી સમજને ખૂબ દ્રઢ કરે છે, પોતાને અનુકૂળ એવા નામધારી ગુરુનો પક્ષ કરે અને કહે કે મને મારા ગુરુએ પાસ કર્યો છે, કેમ કે મારી શ્રદ્ધા એવી દ્રઢ છે કે લાખ જણા મને બીજું કહે તો હું માનો. આમ કરીને પાકું કરતો જાય છે પોતાની ઊંધી વાતને, વધારે પાકું કરતો જાય છે. એ કહે છે કે જોઈને બોલવું ચાલવું તે ઉપયોગ, બીજા જીવને ન મારવા તે ધર્મ, ઉપયોગ એ ધર્મ અને દયા એ ધર્મ, જોયા વગર હાથ પગ ન ચલાવવા તે ધર્મ, તથા જોઈને ન ચાલવું અને બીજા જીવને હિંસા થાય તે અધર્મ. એમ બીજાને જોવાનું કામ કરે તેને ઉપયોગ માનીએ છીએ એવી અમારી દ્રઢ શ્રદ્ધા છે. પાપ પરિણામ ન કરવા અને શુભરાગ કરવો તે ધર્મ છે. જે થાય તે ક્રિયા કરીએ છીએ, કઈ કર્યા વિના શું પામીએ, કરીએ તો પામીએ, કઈ કર્યા વિના પામીએ નહીં. આ દેહની ક્રિયા એ જ ચારિત્ર છે. તે કરતા કરતા આત્માના દર્શન જ્ઞાન ઉગડે અને દેહ રહિત થઈ દેહનું ચારિત્ર મટી જાય. આવી ક્રિયા કરતા કરતા આત્માના દર્શન જ્ઞાન પ્રગટી જાય અને પછી દેહનું ચારિત્ર મટી જાય. કારણ કે શિવ ભગવાનને દેહ નથી, એટલે દેહનું ચારિત્ર પણ ત્યાં નથી, પણ દેહનું ચારિત્ર કરતા કરતા દેહ મટી જાય. જ્યાં લગી દેહ છે ત્યાં લગી બધી દેહની ક્રિયા કરવી એ ધર્મ છે. બીજું કોઈ કહે તો ન માનવું એ મારી દ્રઢ શ્રદ્ધા છે. આ સિવાય કોઈ બીજું કહે તો જરાય માનવો નહીં, એમ પકડી રાખવું છે. આ બધું જોઈને ચંદ્રાનંદ પ્રભુ ની સ્તુતિ કરતા કહે છે, પણ દેવચંદ્ર ની છે ચંદ્રાનંદ સાંભળી અરદાસ. આણા સાધ્ય વિના ક્રિયાએ લોકે માયનો રે ધર્મ, દર્શન જ્ઞાન ચારિત્રનો રે મૂળ ન જાણ્યો મર્મ રે. ગચ્છ કટાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ, આત્મગુણ કસાય તારે ધર્મ ન જાણે શુદ્ધ રે ચંદ્રાનંદજી સાંભળવી અરદાસ. હે વિતરાગ પરમાત્મા, આપનો બુધેલો વિતરાગ આત્મધર્મ એમ લોકો અન્યથા માને છે. આપ તો વિતરાગ છો અકસાય કરુણાવંત, તુજ કરુણા સહુ ઉપરે રે સરખી છે મહારાજ, પણ અવિરાધક જીવને રે કારણ સપૂર્ણ થાય રે ચંદ્રાનંદજી સાંભળી રે. હે અવિકારી તીર્થંકર ભગવાન, તમારી નિષ્કારણ અવિકારી કરુણા વિતરાગ ભાવની દ્રષ્ટિ બધા જીવો પ્રત્યે સરખી છે, પણ હે નાથ તારો નિર્દોષ માર્ગ જેને વિરાજ્યો નથી તેને તારા સન્માર્ગ કારણ રૂપે સફળ થાય છે, પણ જેને આત્મજ્ઞાનની વિરાધના કરી છે તેને તારું કારણ કેમ સફળ થાય, તેને કોઈ રીતે સફળ નથી. અનંત ભ્રમણાને છેદવાના ઉપાય રે, સાચા મોક્ષ માર્ગને સમજાવનારનો યોગ મળ્યો, છતાં તેની વિરાધના કરનારા જીવોની ઊંધી દ્રષ્ટિ છે. તેથી તેવા મતાર્થીને કુગુરુ યોગમાં પુષ્ટિ રહ્યા કરે છે, એને અજ્ઞાની એને કુગુરુ યોગમાં પુષ્ટિ રહ્યા કરે છે. અને એ વાત કહેશે, આગળ સંઘની વાત લેશે, એનો સંઘ ખોટો છે માટે એને પોતાના ઊંધી માન્યતા ઊંધી વિચારણાની જ પુષ્ટિ એને થયા કરે છે.
આત્મજ્ઞાનની વિરાધના થાય, આત્મજ્ઞાનની વિરાધના કરી,
આત્મજ્ઞાનની એને વિરાધના કરી છે. એને કેવી રીતે ભગવાનના દર્શન કરે, ભગવાનની પૂજા કરે, શાસ્ત્રો માટે એને કેવી રીતે સફળ થાય, એને કોઈ રીતે સફળ ન થાય. 26મી ગાથા છે, 27મી ગાથા કહે છે કે હવે જ્ઞાનમાં ભૂલેલાનું લક્ષણ કહે છે કે દેવાદિગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, પોતાનું જ્ઞાન કેવી રીતે સમજે છે કે બધા કરણાનો યુગનો વિષય આવે ભંગ ભેદનો, ચાર ગતિમાં આમ હોય, ફલાણ ગતિમાં આમ હોય, સ્વર્ગમાં આમ હોય, નરકમાં આમ હોય, ફલાણમાં આમ હોય, એને શુદ્ધ જ્ઞાન સમજે. માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન, અને પોતાના જે સંપ્રદાયનો વેશ હોય એનો આગ્રહ રાખે અને એને મુક્તિનું કારણ માની લે.
વેશ બદલે એટલે એને મુક્તિ મળી જાય, એવી ગણતરી જણાવે. આટલી વખત દીક્ષા લે ને એને પછી મુક્તિ થઈ જાય. જયારે જયારે મનુષ પણ મળે ત્યારે દીક્ષા તો આપણે એક એક નંબર આગળ વધતો જાય ને, આટલી દીક્ષા એ મુક્તિ થઈ જાય. ઊંધી ગણતરી કઈક જાત નહીં એની અંદર મુક્તિ નું કારણ માનવામાં સંપ્રદાયમાં ચાલતા આવે. એ વાંચે પણ પછી એને વિચારે અને વર્તમાન જે પરિસ્થિતિ હોય એની સાથે મીંડવે મેળવે અને સાચું ગ્રહણ કરે અને ખોટું છોડી દે ત્યારે કામ આવે ને. વાંચી જાય એનો શું અર્થ છે? પાછું જે ખોટું હોય એને છોડવા માટે એનો પ્રયત્ન હોવો જોઈએ. અત્યારે તો હવે આ બધું નથી ગમતું, દેવચંદજી નું ને આનંદગંજી નું સંપ્રદાયમાં ગમતું નથી લોકોને. છાર પર લીપણું તે જાણો, શું આપણી ક્રિયાને રાત ઉપર લીપણું કર્યાનું કે છે, પછી ક્યાંથી સારું લાગે? સારું ના લાગે છોડી દે છે. હવે સંભાળતા નથી એમને, હવે દેવચંદજીને આનંદજીને સંભાળતા નથી. હવે એમાં યોગ્ય એ વખત સંભાળતા હતા એ વખત ટાઈમ યોગ્ય છે. નૂતન સ્તરનાવળીમાં પછી ઓલા ફિલ્મ ને ગીતો હોય ને, ફિલ્મ ના ગાયનો ના રાગ વિશે બધું ગીતું હોય અને એ રાગ રાગી ને એનું પછી સંગીત શું એ જાતના બધે પછી વાદ્યંત્રો નું સંગીત એટલે રાગ રાગણી અને કર્ણ કર્ણેન્દ્રિય નો વિષય અંદર ધર્મ ની મૂર્તિ હોય પણ ઓલો રાગ આવે ને ત્યાં એનું ઓલું ગીત યાદ આવે, રેડિયોમાં ને ટીવી ઉપર આવતું હોય ને એ સીધો અને સાંભળે અને એનો રસ ચડે. પાછો કયો રસ ચડે? અશુભ નો રસ ચડે. આ બધી પરિસ્થિતિ થઈ ગઈ. નૂતન જીનાવળી નો આદેશ છે. ઓલી તો ભાવના ની મીઠાશ જ દીધી છે. જ્ઞાનીઓ ની જે રચના છે એ પદ ની અંદર જે ભાવના છે એ ભાવના ની મીઠાશ જ આખી જુદી છે. અને આ તો સાવ બધું આખું ફરી ગયું, વાજુ જ ફરી ગયું છે. આનું શાસ્ત્ર માં ચાર ગતિ ના ભંગ આવે છે તે યથાર્થ છે. એમાં દેવનું તથા નારકીનું આયુષ્ય નાનામાં નાનું 10,000 વર્ષ ને વધુમાં વધુ 33 સાગરોપમનું હોય છે. વળી દેવલોકમાં આટલા વિમાન છે, નરકમાં આમ છે વગેરે અનેક વર્ણન શાસ્ત્રમાં આવે છે. તે ત્રિકાળ સર્વજ્ઞના જ્ઞાનમાં દેખાયેલું છે. તે સાક્ષાત જ્ઞાનથી જાણેલી લોકનું વર્ણન ગતિ આગતિના બોધ વગેરે પલાખા ઠોકડા શીખ્યા હોય તેને શુદ્ધ જ્ઞાન સમજે. એને જ જ્ઞાની માનીને કહે કે આ જ ધર્મ છે અને એને એવું જેને ન આવડે તેને કહે કે તું કઈ જાણતો નથી, ગોખી નાખે ઠોકડા ગોખે. એ પ્રશ્ન કરે કે ત્રીજા દેવી ઉપદેવની સ્થિતિ શું હોય? તો પેલો કઈ મને ખબર નથી. તો કહે કે કહી દે કે આનામાં હજી જ્ઞાન નથી અને ત્રીજા દેવી ઉપની સ્થિતિની ખબર પડે તેને જ્ઞાન થઈ ગયું. જ્ઞાન એમ શબ્દ જ્ઞાનના વિકલ્પની ગોખણીની સાથે ગહેર જ્ઞાન સામર્થવાળાને સરખાવે છે. પુણ્યના ફળની મીઠાશની વાત આવે ત્યારે રાજી થાય અને નારકીના દુઃખની વાત આવે ત્યારે અરે રે એમ કહીને સંપાવી લાવે, રાગ દ્વેષ વધારે. શું ઓલા વૈભવના વર્ણન આવે ત્યારે એને રાગ વધી જાય, ઓલામાં દ્વેષ વધી જાય. દેવલોકનું અને ઇન્દ્ર તથા સરવાર સુધીના દેવના વિમાનોનું વર્ણન આવે તે સાંભળવા અને વાંચવાની એને હોશ આવે. હા આપણને આવવું હોય તો શું થાય એને, આપણને આવવું હોય તો સારું. પણ તત્વજ્ઞાનના ન્યાયની ઝીણવટ આવે, સૂક્ષ્મ તત્વની વાત આવે ત્યાં વચ્ચે પુણ્યાદિ યોગની વાત મૂકે ત્યાં એને રસ હોય એ વાત વચ્ચે લાવે અથવા અંતરમાં તત્વની વાતનો અણગમો કરે. જ્યાં સૂક્ષ્મ વાત આવે તો અમને ન સમજાય એ અમને ખબર ન પડે એ વાત બહુ સમજાતી નથી, જરા ઝીણી પડે છે થોડી ઘડી આ ગોખે એમાં રાત કરે એને ધર્મ માને અને કહે કે બસ આજ સાચું છે આ મોઢે કરી દે ગોખે એટલે મોઢે કરી લે આ સ્વાધ્યાય છે આ રોજે રોજ બોલવું એ સ્વાધ્યાય છે અને આજ કરે છે અમારો મોક્ષ થશે એમ મતાથી માને એવી રીતે પોતાથી માનેલી જે પદ્ધતિ છે એની પકડ રાખે છે એ બધું મતાર્થીપણામાં જાય છે
પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જય વિક્રાંતિ ગંભાર જય ધારણો જય આવતીકાલે